તારીખ 10/5/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 193 અને 194 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 142
સમ્યક દ્રષ્ટિ જ્ઞાન સમજવાનું દશાનું વર્ણન બીજું કર્યું છે કે જે ચતુર્થ વ્યવસ્થાન વૃત્તિ જ્ઞાન છે એની દશાનું વર્ણન કરે છે. એની દશાનું વર્ણન કરતા એમની શુદ્ધાત્મક પ્રયત્નો શુદ્ધોપયોગનું વર્ણન ચાલે છે. ત્યાં અનેક પડખાથી વર્ણન ચાલે છે. એમની શ્રદ્ધાનું પરિણામ કેવું હોય, જ્ઞાનનું પરિણામ કેવું હોય, શ્રદ્ધા જ્ઞાનના મૂળમાં પરિણામ કેવું હોય, શ્રદ્ધા જ્ઞાનનો દેહ ન ખાય ત્યારે પરિણામ કેવું હોય, આંશિકપણે ચારિત્રનું પરિણામ કેવું હોય, ચારિત્રમાં પણ જ્ઞાનની જેમ બે વિભાગ થાય છે તો ચારિત્રમાં પણ વિતરાગતાનું પ્રમાણ કેવું હોય, રાજાની ભાવ કેવા હોય, એવી રીતે પુરુષાર્થ સ્વરૂપને સર્વે પુરુષાર્થ અને શુદ્ધ ભાવ વચ્ચેની સાથે થોડો વહેંચાઈ જતો પુરુષાર્થ, આ બધા પ્રકારના ભિન્ન ભિન્ન પાસાથી જ્ઞાન દશાનું સાધક દશાનું ચોથા દોષનું વર્ણન કરવામાં આવે છે. એ વર્ણન પાછળ એ સ્થિતિ દર્શાવવાનો જે હેતુ છે એ હેતુમાં એક તો મુમુક્ષુ જીવને જ્ઞાની ઓળખાણ કરાવે છે અને એની દશાથી જે કાર્ય પદ્ધતિથી જ્ઞાની પ્રવર્તે છે તેનું અનુસરણ કરે, તેનું અનુકરણ કરી શકે અને જ્ઞાન દશામાં પ્રવેશ કરી શકે એવા આશયથી પણ આ જ્ઞાન દશાના વર્ણન ચાલે છે. મુમુક્ષુને આ બે પ્રકારે પોતાના લાભનો દૃષ્ટિકોણ અપનાવવા યોગ્ય છે. કેમ કે નાદીથી પોતે જ્ઞાનીને ઓળખ્યા નથી અને એકવાર પણ જો જ્ઞાનીને ખરેખર ઓળખાણ થાય એ જીવને ક્રમશ જ્ઞાન દશાની પ્રાપ્તિ થાય છે. એવું કોઈ ઓળખાણની પાત્રતા જ્ઞાન દશાની પૂર્વ ભૂમિકાનો સંબંધ છે, મેળ છે. જે કાર્ય પોતે કરવા ચાહતો હોય એ કાર્ય જે રીતે થતું હોય તે કાર્ય પ્રત્યક્ષ સમજવા મળે અને પ્રત્યક્ષ સમજવા મળતા એ કાર્ય પોતે કેવી રીતે કરી શકે, એ કાર્ય પદ્ધતિ અથવા વિધિને પણ પોતે સમજીને આદરી શકે એ પણ જ્ઞાન દશાને દર્શાવવાનો હેતુ છે. એ સિવાય નાસ્તિથી લઈએ તો ચતુર્થ ગુણસ્થાનની અંદર જે પ્રકારના શુભાવાદી પરિણામો વિભાવ પરિણામોનો અંશ પ્રવર્તે છે તેની મર્યાદાનો પણ વિષય જ્ઞાન દશાનું વર્ણન કરતા આવે છે કે ચતુર્થ ગુણસ્થાનમાં એની મર્યાદા આટલી છે, આટલે હદ સુધી આ સ્વાભાવિક પરિણામો છે અને એવા પરિણામો થાય ત્યારે પણ જ્ઞાનીની જ્ઞાન દશા વિશેના નિર્ણયમાં વિચલિત નથી થાય એ સમજાવવાનો પણ હેતુ છે. જો પોતાને શંકા થાય તો કહેનારના વચન પ્રત્યે વિશ્વાસ અને પ્રતીતિ આવવાની મુશ્કેલી ઊભી થાય છે, આ નુકસાન પોતાને થાય છે એટલે એથી પણ બચાવવાનો હેતુમાં રહેલો છે. આમ અનેકવિધ પ્રકારે મુક્ષુ જીવને જ્ઞાનીની દશા સમજવા યોગ્ય હોવાથી એનું વર્ણન શાસ્ત્રમાં આવે છે. જ્ઞાનીઓ એનું વર્ણન કરે છે, પોતાના સ્વાનુભવથી એનું વર્ણન કરે છે, અને એ વર્ણન પાછળ એ પારમાર્થિક હેતુ સિવાય, પારમાર્થિક પ્રયોજન સિવાય બીજું કાંઈ પણ પ્રયોજન સમજવા યોગ્ય નથી. સાચી તત્વદ્રષ્ટિ થયા પછી પણ અહીંયા અશુભ ભાવનો વિષય ચાલ્યો છે. જ્ઞાનીને શુભ ભાવ થાય છે તો પણ પોતાના પરિણામમાં શુભ ભાવ સંબંધિત શ્રદ્ધાનું પરિણામ એને સ્વીકારતું નથી, એટલો વિષય લીધો છે. કેમ કે એક એક ગુણમાં તો કોઈ એક વાત લઈ શકાય છે. સમગ્ર જ્ઞાનીની દશાનું વર્ણન કરવા જાય તો ગ્રંથ રચના જ કરવી પડે. જ્યારે છૂટા છૂટા બોલ હોય છે એની અંદર તો જ્ઞાન દશામાં ક્યારે કયા પડખાથી દર્શાવવાની વાત આવે છે, ક્યારે કોઈ બીજા પડખાથી વાત દર્શાવે છે, ક્યારે કોઈ બીજા પડખાથી એ દશાને દર્શાવાય છે. સાચી તત્વદ્રષ્ટિ, સાચી તત્વદ્રષ્ટિ એટલે જેવું પરમ તત્વ છે, જેવું પોતાનું જ્ઞાન સ્વભાવી આત્મતત્વ છે, અનંત ગુણ નિદાન, એની દ્રષ્ટિની કે એ સ્વરૂપે હું છું, એવી દ્રષ્ટિ, એવું શ્રદ્ધાન થયા પછી, અસ્તિત્વમાં એ પ્રકારે શ્રદ્ધાનમાં સ્વીકાર થયા પછી પણ દેવશાસ્ત્ર ગુરુની ભક્તિ વગેરેના શુભ ભાવમાં જ્ઞાની જોડાય પણ તેનાથી ધર્મ થશે એમ તે માને નહીં. કેમ કે દ્રષ્ટિ અથવા માન્યતા તો એ પોતાના પરિપૂર્ણ નિર્દોષ તત્વની છે. દેવશાસ્ત્ર ગુરુની ભક્તિના પરિણામ એ મંદ કષાય રૂપ સદોષ પરિણામ છે. નિર્દોષ સ્વરૂપની પણ પ્રતીતિ અને દ્રષ્ટિ હોય અને સદોષ પરિણામની પણ શ્રદ્ધા હોય. શ્રદ્ધા હોય એટલે પોતાનું સ્વરૂપ માનવું, એનાથી લાભ માનવું, એ બધું એમાં આવી જાય છે. એનું કર્તૃત્વ થવું, એમાં એકત્વ થવું, એ બધો વિષય એમાં આવી જાય છે. તો જ્ઞાની પોતાના સ્વરૂપ શ્રદ્ધાન થયા પછી પણ રાજાંશીય રહ્યો છે. તે રાજાંશ મુખ્યપણે દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યેના પરિણામમાં હોય છે અને એમના એ પ્રત્યેના પરિણામમાં ભક્તિ, ભક્તિમાં પૂજા સ્તુતિ વગેરે અનેક પ્રકારના બહુમાનના પરિણામ હોય છે. એ વગેરેના શુભ ભાવમાં જ્ઞાની જોડાય પણ તેનાથી ધર્મ થશે એમ તે માને નહીં. એટલે કે તે પરિણામ પ્રત્યેનો શ્રદ્ધા જ્ઞાનની અંદર નિષેધ વર્તે છે. સીધી ભાષાથી લઈએ તો જ્ઞાનીને એ વિષયનો નિષેધ વર્તે છે. ઈચ્છાપૂર્વક થતા પરિણામ બીજા જીવના અનુમાન જ્ઞાનમાં પણ આવે છે કે જ્ઞાનીને ઈચ્છા થઈ અને પૂજા કરે છે અને શુભ ભાવ, આરતી વગેરે અનેક પ્રકારની ક્રિયામાં એમના બુદ્ધિપૂર્વકના, ઈચ્છાપૂર્વકના પરિણામ થતા દેખવામાં આવે છે. એવી બાહ્ય પરિસ્થિતિમાં તેમની અંતરંગ દશામાં તે પ્રત્યે વર્તતો જે નિષેધ, એ સમજવો કઠણ પડે છે અથવા એ સમજવાની યોગ્યતા હોય તેને સમજાય છે, એ સમજવાની યોગ્યતા ન હોય તેને એ વિશે સમજાતો નથી. એટલે બહુભાગજીઓ એમ કરે છે કે જો જ્ઞાની પણ દેવગુરુ શાસ્ત્રની પૂજા ભક્તિ કરે છે તો આપણે પણ એનું અનુસરણ કરવું જોઈએ. જે રસ્તે જ્ઞાની ચાલે તે રસ્તે આપણે પણ ચાલવું જોઈએ. તો એ એકાંતે દેવગુરુ શાસ્ત્રની ભક્તિના પરિણામમાં જોડાયા છે એવું નથી. સાથે સાથે તેમને તેમના શ્રદ્ધા જ્ઞાનમાં ઉત્પન્ન થતા વેદ જ્ઞાનમાં વેદ જ્ઞાનને વિષયનો નિષેધ પણ વર્તે છે અને તેનાથી બિલકુલ મને લાભ, મને કલ્યાણ, મને મારું હિત એવું જરા પણ એ સ્વીકારતા નથી, જાણતા નથી, માનતા નથી. એવો જે સાથે સાથે પરિણામનો પ્રકાર છે એ એક પરિણામની ઈચ્છા સહિતની પ્રવૃત્તિ બહારમાં નહીં હોવાને લીધે એ વાત સમજાતી નથી. અને તેથી જેઓ અનુસરણ કરવા માગે છે એક વિભાગનું જે નિષિદ્ધ છે, નિષિદ્ધ છે એવા અંશનું અનુસરણ કરે છે અને જેનો જ્ઞાની આદર કરે છે એવા અંશનું અનુસરણ કરતા નથી. એ વાત પણ અહીંયા સમજવી જોઈએ. તેનાથી પણ તેનાથી ધર્મ થશે એમ તે માને નહીં એમ કહેવા પાછળ બીજું પડખું મુખ્ય કરીને સમજાવવું છે, પણ કરીને મુખ્યતા આપે છે. ભલે જે ગુરુ શાસ્ત્રની ભક્તિનો શુદ્ધભાવ જ્ઞાન દશામાં હોય તો પણ તેનાથી તે લાભ માનતા નથી, ધર્મ માનતા નથી, આત્માનું કલ્યાણ કે આત્મહિત માનતા નથી. એ વાત મુખ્યપણે સમજાવે છે, એનો નિષેધ વર્તે છે પણ કહીને મુખ્યપણે સમજાવે છે. અથવા જ્ઞાન દશા થઈ પછી શા માટે બુદ્ધિપૂર્વક રાગ કરે છે, ઈચ્છે રાગની ઈચ્છાથી કેમ રાગ કરે છે? તો બીજા જીવનું માપ કાઢવાનું સર્વસાધારણ રીતે એ પ્રકારથી બને છે કે જે રીતે પોતાનું પરિણામ ચાલતું હોય, પોતાની માન્યતા હોય, પોતાની ગણતરી હોય, પોતાની વિચારધારા હોય, પોતાની સમજણ હોય, અભિપ્રાય હોય, એક પ્રકારે જીવ બીજાને માપે છે. આ બી એક સાધારણ પદ્ધતિ છે માપ કરવાની. ત્યારે મુમુક્ષુ જીવને પોતાની ઈચ્છાથી શુભરાગ થાય છે, જ્ઞાનીને કોઈ ઈચ્છાપૂર્વક શુભરાગ થાય છે. તેથી શુભરાગની તુલના કે અશુભરાગની તુલના પોતાની સાથે મેળવીને પોતાના માપથી માપે છે, શંકા કરે છે. આમ આહાર કેમ લીધો, આવી રીતે આમ કેમ બોલ્યા, આમ કેમ વિચાર કર્યો, આમ કેમ વાતચીત થઈ, આમ કેમ થયું? કેમ કે પોતાને જે પ્રમાણે રાગ દ્વેષ મોહના પરિણામ દર્શન મોહ સહિત થાય છે એમાં દર્શન મોહને એ જોઈ શકતો નથી. ચારિત્ર મોહમાં ઈચ્છાવશ કરે છે તો એ બીજાના પણ ચારિત્ર મોહને જોવે છે, દર્શન મોહના અભાવને કે સદભાવને એ સમજી શકતો નથી. એટલે જ્ઞાનીનું માપ એ પોતાના માપથી માપે છે અને એ તુલના પણ પોતાની રીતે કરે છે, પોતાના પરિણામની રીતે કરે છે, પોતાની સરખામણીથી કરે છે. અને કોઈ વાર એવી ભૂલ કરે છે કે આના કરતાં તો મને પરિણામ સારા આવે છે, જ્ઞાનીની ભક્તિ કરતાં તો મારી ભક્તિ ઘણી આવે છે, મને ઘણા ભક્તિના ભાવ થાય છે, એવું પણ કોઈ ભૂલ કરે છે. કોઈ રામને વિશે એવી ભૂલ કરે છે તો કોઈ જ્ઞાનના ક્ષયક્ષમમાં એવી ભૂલ કરે છે. જેમ કે શાસ્ત્રની અંદર કોઈ વખત એક ન્યાયના બદલે બીજો ન્યાય જ્ઞાની કાઢે છે અને બીજો ન્યાય કાઢે છે તો કોઈ ક્ષોક્ષમવાળા વિદ્વાન હોય એને એમ થાય છે કે અહીંયા તો આવો ન્યાય વધારે બંધ બેસે છે. તો વાતચીતમાં એ એમ પણ કહે કે અહીંયા તો આવો ન્યાય દેખાય છે. જ્ઞાની તો સરળ છે, પોતાને એમ લાગે કે નહીં આ ન્યાય મને વિચારમાં આવી ગયો પણ આ કહે છે એ ન્યાય વધારે અહીંયા કહેવા ધારેલો ન્યાય લાગે છે, માટે અહીંયા આ ન્યાયનું નિરૂપણ વધારે ઇષ્ટ છે. તો એ રીતે એ સ્વીકારીને એ અર્થઘટનનો ફેરફાર પણ સ્વીકારે છે. જુઓ, જ્ઞાની અજ્ઞાની મુમુક્ષુના અર્થઘટનના ફેરફારને સ્વીકારે તો પણ મુમુક્ષુએ એવું સમજવા યોગ્ય નથી કે મને કંઈક વધારે જ્ઞાન થાય છે, જ્ઞાની કરતાં મારું જ્ઞાન કંઈક વધારે છે એવું વિચારવા યોગ્ય નથી. આમ મને
બીજા મુમુક્ષુ તો ધર્મ
બીજા મુમુક્ષુ તો ભ્રંગ. જે ભ્રમમાં આવવા એને લાયકાત વાળા છે એવા ભ્રમમાં આવે, જે જ્ઞાન દશાને સમજે છે અને જે અજ્ઞાન દશાને સમજે છે એ બંને વચ્ચેના તફાવતને સમજે છે કે કેટલો મોટો તફાવત છે, ત્યારે એને એવો ભ્રમ થતો નથી. એ સમજે છે કે આ તો બાહ્ય જ્ઞાનનો ઉઘાડ જ્ઞાનનો વિષય છે, અને ઉઘાડ જ્ઞાનની અંદર આવો ફેરફાર સંભવિત છે, એથી સમ્યક જ્ઞાનને મિથ્યા જ્ઞાનની તુલના ન થઈ શકે. તુલના તો બરાબરી હોય એની કરી શકાય, અને એની બરાબરી ન હોય એની તુલના ન કરી શકાય. બે મંદિર હોય તો કયું મંદિર વધારે સારું બન્યું છે એમ એની તુલના થાય, પણ એક મંદિર હોય ને એક મકાન રહેવાનું બનાવ્યું હોય તો એની કાંઈ તુલના ન થાય કે આ બંગલો સારો કે આ મંદિર સારું, બે મકાન જ છે. છતાં એ શ્રેણી મેળવણી ન થાય, કેમ કે એક મંદિરની પદ્ધતિથી મંદિર બનાવાય છે અને એક રેસિડેન્સની પદ્ધતિથી મકાન બનાવાય છે. મકાનની અંદર તો કેવા સરસ બાથરૂમને સંદાસ બનાવ્યા હોય, એની અંદર હજારો રૂપિયા નાખ્યા હોય, મંદિરમાં તો હોય નહીં છે, એની કઈ સરખામણી કરવાનો એ વિષય નથી. બંને મકાન હોવા છતાં એની સરખામણી ન થાય એવા બંને ઉઘાડ જ્ઞાન હોવા છતાં એની સરખામણી ન થાય, કેમ કે એક સમ્ય જ્ઞાન છે ને એક મિથ્યા જ્ઞાન છે, મિથ્યા જ્ઞાન સાથે સમ્ય જ્ઞાનની સરખામણી ન થાય. પણ આવા કોઈ વિચિત્ર પ્રસંગો ઉત્પન્ન થાય છે ત્યારે આ વિષયની અંદર અધૂરી સમજણ હોય છે એવા જીવોને ભ્રમ થવાનો પ્રસંગ બને છે. એટલા માટે અનેક ભેદે જ્ઞાન દશાની અસ્તિથી નાસ્તિથી વર્ણન કરવામાં આવે છે, સમજાવવામાં આવે છે કે આવી ભૂલ ક્યાંય થવી જોઈએ જ નથી. ચાહે ભક્તિનો ભાવ વિશેષ હોય કે ચાહે ક્ષોક્ષમનો જ્ઞાનનો ભાવ વિશેષ હોય, અને જ્ઞાને ભલે સાવ શાસ્ત્રોમાં તો ત્યાં સુધી વર્ણન આવે કે કોઈ જ્ઞાને એવા દેખાતા હોય કે જેને બહારમાં કાંઈ એવું કંઈ સ્થાન ન હોય એવા દેખાતા હોય, પુણ્ય એવું ઓછું હોય કે એને કોઈ માન સન્માન ન આપતું હોય, શરીરનો દેખાવ એવો હોય કે લૂલા હોય, લંગડા હોય, ગોતડા હોય, આંખે કાણા હોય, સુંદરા હોય, કાળા હોય, કુરૂપ હોય, જે સામાન્ય રીતે અશુભ પ્રકૃતિનો નામ કર્મના ઉદયનો જે પ્રકાર હોય એવો બધો ઘણો પ્રકાર હોય, તો પણ એનું જે મૂલ્ય છે એ મૂલ્ય સમજવું રહ્યું. એમણે જે આત્મગુણોને પ્રગટ કર્યા છે, જે પુરુષાર્થથી પોતાના સ્વરૂપમાં અંતર્મુખ થઈને પ્રગટતા છે, એ વિષયને સમજવાની કોશિશ કરીને એનું મૂલ્ય કરવું જોઈએ. એનું મૂલ્યાંકન કરતા ન આવડે તો બાહ્ય દ્રષ્ટિથી જે કોઈ પ્રકારના પરિણામ થાય છે એનાથી પોતાને નુકસાન થાય છે, પોતાને અપરાધ થાય છે, એ સિવાય બીજું કંઈ એમાં થઈ શકતું નથી. સમ્યક દર્શન થયા પછી સ્થિરતામાં આગળ વધતા વ્રતાદિના પરિણામ પણ આવે. પાંચમા ગુણ સ્થાને જ્ઞાની આવે ત્યારે વચ્ચે વ્રતાદિના પરિણામ આવે, એ પહેલા ચોથા ગુણ સ્થાને દેવશાસ્ત્ર ગુણભક્તિ વગેરેના પરિણામ પણ ઉત્પન્ન થાય. જ્ઞાની એમાં જોડાયા છે એવું દેખાય. ભક્તિની અંદર રાગની પ્રવૃત્તિની અંદર સ્થિરતા વધતા પણ તેમાં વ્રતાદિના પરિણામ આવે, એટલે વ્રતાદિનો શુભ વિકલ્પ આવે, પ્રતિજ્ઞા વગેરે લઈએ, અને એ પ્રકારે બાહ્ય જે વિષય કષાયના સાધનો છે એની પણ વ્યવસ્થા એ રીતે થાય જે રીતે વ્રતાદિનું ગ્રહણ કર્યું હોય તે રીતે. તો પણ પરંતુ કહીને, પરંતુ તેનાથી ધર્મ ન માને, વ્રતાદિના પરિણામથી ધર્મ ન માને, એટલી સ્થિરતા થાય તેનાથી ધર્મ માને, સ્થિરતાત્મા આગળ વધે એટલો ધર્મ વધેલો માને. શ્રદ્ધા જ્ઞાન તો જે છે તે છે, જ્ઞાનમાં વૃદ્ધિ થવાનું જ્ઞાનીને કઈ પ્રશ્ન નથી. ઉઘાડ જ્ઞાનની વૃદ્ધિ કે કોઈ જ્ઞાન વૃદ્ધિ નથી, જ્ઞાનીને ઘણું શાસ્ત્ર જ્ઞાન હોય, એ જ્ઞાનીને ઓછું શાસ્ત્ર જ્ઞાન હોય. તો જેને શાસ્ત્ર જ્ઞાન વધારે છે તે વધુ જ્ઞાની, ઓછું શાસ્ત્ર જ્ઞાન છે તે ઓછા નાના જ્ઞાની, એવું પણ નથી. સમજાવી શકે તે વધુ જ્ઞાની, ન સમજાવી શકે તે ઓછા જ્ઞાની, એમ પણ નથી. કેમ કે એ જ્ઞાન દશાનું વર્ણન નથી, એ તો બાહ્ય પરિણામ છે. જેમ રાગાદી બાહ્ય પરિણામ છે, એ ઉઘાડના પણ બાહ્ય પરિણામ છે. અને એનાથી ન તો ધર્મ છે, ન તો ધર્મનું કોઈ એનાથી માપ પણ છે, એ પ્રકાર છે. એટલે તેનાથી પણ ધર્મને માને. કોઈ જ્ઞાની વધારે શુભ યોગમાં દેખાય, કોઈ જ્ઞાની ઓછા શુભ યોગમાં દેખાય. તો શુભયોગ જેનો વધારે છે તે જ્ઞાની વધારે આગળ વધેલા છે, શુભયોગ ઓછો છે તે જ્ઞાની ઓછા આગળ વધેલા છે, એમ પણ જ્ઞાનીનું માપ નથી થતું. જ્ઞાન દશામાં તો જેટલી સ્થિરતા વિશેષ તેટલું જ્ઞાન દશામાં પ્રગતિ થાય છે. કેમ કે શ્રદ્ધા જ્ઞાનમાં કોઈ ફેરફાર નથી બંને. જેવી શ્રદ્ધા તિરિંચને છે એવી શ્રદ્ધા સિદ્ધ પરમાત્માને છે. ગુરુદેવ તો એમ કહેતા કે સમ્યક દર્શન અપેક્ષાએ સિદ્ધ પરમાત્મા અને તિરિયંચ બંને સરખા છે, એવા શબ્દો વાપરતા. બંને સરખા છે, ઓછા વધતા નથી. એમ સમ્ય જ્ઞાનમાં કોઈનું સમ્ય જ્ઞાન વધારે ને કોઈનું સમ્ય જ્ઞાન ઓછું, એવું સમ્ય જ્ઞાનમાં હિનાધિક પણ આવતું નથી, હોતું નથી. જે હિનાધિક પણ છે એ પુરુષાર્થમાં છે, ચારિત્રમાં છે, અંતર સુખની પરિણતિમાં છે, અથવા જે સુખ પ્રગટ થાય છે, શાંતિ પ્રગટ થાય છે, આનંદ પ્રગટ થાય છે, એમાં હિનાધિક પણ છે. શ્રદ્ધા જ્ઞાનમાં હિનાધિક પણ નથી હોતું. શ્રદ્ધામાં અનાધિકપણું તો લોકો સમજી ન શકે એવો વિષય છે, પણ જ્ઞાનને વિષય સમજી શકે એવો છે. કે એક જ્ઞાનીને હજારો શાસ્ત્રોનું જ્ઞાન છે, બીજા જ્ઞાનીને કાંઈ જાણે જ્ઞાન નથી એવું લાગે છે. અરે જ્ઞાની માનવા કોઈ તૈયાર ન થાય એવી પરિસ્થિતિ જ્ઞાનની દેખાય છે, ત્યારે લોકોને ભૂલ થાય છે કે આ જ્ઞાની ઘણા ઘણા જ્ઞાની છે, આ મહાન જ્ઞાની છે. આ કંઈ એવા મહાન જ્ઞાની નથી, પેલા તો ઘણા મહાન જ્ઞાની લાગે છે. એવી રીતે જ્ઞાની જ્ઞાની વચ્ચેની તુલના કરવા અજ્ઞાની જેવી બેસી જાય છે, ત્યારે પણ એ ભૂલ કરે છે. ત્યારે એ ભૂલ કરે છે, એ વિષયની ભૂલ કરે છે કે ખરેખર એ જ્ઞાન દશાને ઓળખતો નથી, એવી એ ભૂલ કરે છે. અને એ ભૂલ એને ક્યાંય ને ક્યાંય અપરાધમાં લઈ જાય છે, વિરાધકતામાં લઈ જાય છે. જે દશાને પોતે ઓળખતો ન હોય, જે દશાને પોતે સમજી શક્યો ન હોય, એ દશા વિશે અભિપ્રાય આપવો, એ દશાની બીજા એવા દશામાન સાથે તુલના કરવી, એ બધી પ્રકારની જે પ્રવૃત્તિ છે એ અધિકાર વિનાની પ્રવૃત્તિ છે, અનધિકૃત પ્રવૃત્તિ છે, અને એ જીવને નુકસાનનું કારણ થાય છે. એટલે એ પ્રકાર પણ ન હોવો જોઈએ મનુષ્યને, ત્યાંથી એને સાવધાન રહેવું જોઈએ અને દોષથી બચવું જોઈએ.
આવા દોષ તો ઘણા બની જાય
મને, એટલે તો સ્વાધ્યાય શા માટે, સત્સંગ અને સ્વાધ્યાય શા માટે છે કે અનેક પડખાની એમાં ચર્ચા થાય છે. જ્ઞાન દશામાં એક બોર હોય છે 10 મિનિટનો, તો એની 1 કલાકમાં ચર્ચા નીકળે છે. એના અનેક પડખેની પ્રશ્ન ચર્ચા ચાલે છે. પોતાને પણ ખ્યાલ આવે છે કે આપણે ક્યાંક આવું કર્યું બેસીએ છીએ, તો એનો ખ્યાલ આવે છે. આ જ્ઞાની વધારે આગળ કે આ જ્ઞાની વધારે આગળ, પેપર
આપશે ને, ખ્યાલ આવે છે. એમ કરીને
સામાન્ય રીતે અન્ય મતમાં એવી પ્રસાદની વહેંચણી કરવાની પ્રવૃત્તિ છે. નિગુંજન જૈન પરંપરામાં એવી પ્રવૃત્તિ ત્યારે કંઈ દેખાતી નથી.
તો જેમાં પરંપરા બહારની પ્રવૃત્તિ જોવામાં આવે એટલે તરત પરંપરાને જે મેળવતા હોય તરત એમ કહે ગુરુદેવ આમ કેમ કરે છે, કેમ છોકરાઓને ટૂંકરમેન્ટ વેચે છે. ઠીક
અણગમો થવું આ બરાબર નથી. અભિપ્રાય દરેક બહારમાં ન કહેતા હોય તો એ અભિપ્રાય આપવા જેવો જ થઈ
એવું છે. જેના ઉપર અત્યંત પ્રીતિ હોય છે એવા ઘરનું સ્વજન, માનો કે કોઈ ઘરમાં પોતાનો પુત્ર છે, પુત્રી છે, પત્ની છે કે કોઈ એવું કોઈ છે જેના ઉપર અત્યંત પ્રીતિ હોય છે, તો એના કોઈ દોષને પોતે કેવી રીતે કરે છે, કંઈ ભૂલ કરે તો એને એવી રીતે આમ સમજાવી લે છે કે એને મનમાં દુખાય એવી રીતે સમજાવી લે છે કે તિરસ્કાર કરવા લાગે છે. અત્યંત પ્રીતિ હોવાથી તિરસ્કાર નથી થતો. ત્યાં એ શું કરે છે કે એને મનમાં દુખાય એવી રીતે સમજાવી દે છે. સંસારમાં પણ જે કેવી રીતે વર્તે છે તો શ્રી ગુરુ કે જે પોતાને આત્મજ્ઞાનનો ઉપદેશ આપે છે, જે આત્મા સંભળાવે છે, જે આત્મરસ પીવડાવે છે એમ કહેવાય છે, અમૃત રસ પીવડાવે છે એમ કહેવાય છે, એના પ્રત્યે કેટલી બધી પ્રીતિ હોય. તેમના પ્રત્યે, તેમના વચનના પ્રત્યે, તે વચનના આશયને પ્રત્યે, તેમની હરેક પ્રવૃત્તિ પ્રત્યે એને કેટલો અનુરાગ હોય, એના પ્રત્યે ઘૃણા કે તિરસ્કાર કેમ આવે. ભગવાન તો પોતે ન સમજે તો હાથ જોડી લે એમ કે સાહેબ આવું સમજાતું નથી, મારાથી દોષ થવાનો સંભવ છે, હું દોષથી બચો એવું કંઈક આપ આ વિષયમાં બે શબ્દ કહો તો મારા ઉપર ઘણી કૃપા થશે. નિખાલસતાથી નજીક જાય, સમીપ જાય, સરળતાથી સમીપ જાય તો જ્ઞાની તો એટલા કરુણાવંત હોય છે કે કાળજી કાપીને આપે. પોતે નજીક ન જાય ને પોતે પોતાની યોગ્યતા અનુસાર એવું જે પરિણામ કરી દે છે તો એ અપરાધ નુકસાન તો પોતાને થવાનું છે. સરળતા વગર કેવી રીતે જઈ શકશે? જો સરળતા ન રાખે, જો કે સિદ્ધાંત આ છે, સત્પુરુષનું સમાગમ અથવા સત્સમાગમ સરળતાથી કરો, જરા પણ વક્રતાથી ન કરો, આ એનો પાયાનો શિસ્તબદ્ધ સિદ્ધાંત છે. આટલું શિસ્ત તો ઓછું ઓછું હોવું જોઈએ. જેને એમ કહેવાય કે ડિસિપ્લિનરી પ્રિન્સિપલ, કે મંદિરમાં આવે તો મંદિરમાં આવે ને ખિસ્સામાં સિગારેટનો પાકીટ હોય કે બીડીનો થૂકડી હોય એને સમજાવવાની જરૂર ન હોવી જોઈએ કે મંદિરમાં આવી રીતે ન હોય, અથવા મંદિરમાં ધૂમ્રપાન કરવું નહીં એમ કહેવા લખવાની જરૂર ન હોય. અમને ખબર નથી અહીં મંદિરમાં જો ધૂમ્રપાન ન થતો હોય તો તમારે બોર મારવો જોઈએ. ઠીક, સારી વાત છે. મારે એવું થયું ભાઈ દીકરાના લગ્ન હતા તો પાકી ઉપર લખ્યું કે મારા દીકરાના લગ્ન છે માટે બધા અહીંયા આવું, હું તને આમંત્રણ આપું છું. ભાઈ આ પાર્ટી એના માટે નથી. શું કહે? આ પાર્ટીનું ધર્મના કાર્યોનું એનાઉન્સમેન્ટ કરવા માટે છે, સંસારના કાર્યોના એનાઉન્સમેન્ટ માટે આ પાર્ટીનું નથી. હવે તો તમારે બોર્ડ અહીંયા બોર્ડ મારવું જોઈએ કે આના ઉપર આવું ન લખવું. સ્વાધ્યાયમાં આવતાનું સ્વાધ્યાય કરે ને, સ્વાધ્યાયના શિસ્તના નિયમો પણ પૂરા સમજે ને, અને નામ ધરાવે મુમુક્ષુ, તમે તો મુમુક્ષુ છે. અને આ પાટી આ ઉપર લખવાનો અમારો અધિકાર છે કેમ કે અમે મુમુક્ષુ છીએ, અહીંયા પાઈ પૈસા નાખીએ છીએ અંદર. એવી ગેરસમજણથી લોકો ચાલે છે. વિષય એવું ચાલે છે કે જેની સર્વ પ્રવૃત્તિઓ મુમુક્ષુને માટે વંદનીય છે, આવે છે શ્રીમદની અંદર પ્રશ્ન છે, બહુ સરસ પ્રશ્ન છે. પોસ્ટકાર્ડ લખ્યું છે પણ એ પોસ્ટકાર્ડમાં તો ફેંસલો કરી નાખ્યો છે આ વિષયમાં, આખી ચર્ચામાં ફેંસલો કરી નાખ્યો છે.
ભવાણીયાથી 1947 24માં વર્ષે ભાદરવા 1947માં ભાદરવા કુંવરજી મગનલાલ જે મહત્પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય છે. શું લખ્યું છે? આવી જાય કે ન આવી બરાબર છે તો વિચારવા જેવો વિષય છે. નાની તો બધું કહી ગયા છે, પોતે ધ્યાન આપ્યું છે નથી આપ્યું એ બીજી વાત છે, કહ્યું છે એના પ્રત્યે પોતે કેટલું ધ્યાન આપ્યું છે એ બીજી વાત છે, પણ કહ્યું છે કે નહીં કે જે મહત્પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય છે એવા મહાત્મા પ્રાપ્ત થયે, એવા મહાત્માનો પ્રત્યક્ષ યોગ સંપ્રાપ્ત થાય ત્યારે એમની કોઈ એવી પ્રવૃત્તિ હોય કે નિસંદેહ પણે ન જ વર્તી શકાય, શંકા ઉત્પન્ન થાય આમ કેમ કરે છે, તેમ તે મહાત્મા વર્તતા હોય તો મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી, મુમુક્ષુના પરિણામ કેવા થાય એ વાર્તા સમજવા જેવી છે. એ વિષય રહસ્યમય વિષય છે. એટલા માટે એ વાત પહેલા લીધી કે સંસારમાં જેના પ્રત્યે અતિ રાગ હોય એ કઈ ભૂલ કરે તો એનું મન ન દુખાય એમ વર્તે. એવી રીતે પ્રવર્તે કે એનું મન દુખાય. તો શ્રી ગુરુ જે આત્મરસ પીવડાવે છે એના પ્રત્યે કેટલા પરિણામ એના એવા હોય બહુમાનના, એ તો બહુમાનના સ્થાન છે કે સરળતાથી એમની સુવિધા કે પ્રભુ મારા પરિણામમાં આવો દોષ થઈ જાય છે, આ મારી હિંતા છે, મને સુવિધા કઈ સમજાય એવું આ વિષયની અંદર સમાધાન થાય અને ભૂલથી પણ આવો દોષ ન થાય એવું કઈ કહી શકો તો હું બચી જાઉં, નહીં તો હું બચીશ. ગુરુ તો બચાવવા તો બચાવવાની કરુણા તો છે. તો અલૌકિક વાત કોઈ નીકળવી પડે, કેવી વાત નીકળવી પડે? અલૌકિક વાત નીકળવી પડે. બે વર્ષનું બાળક તોતડું બોલતું હોય છે, તોતડું બોલે છે ને, તો 40-45 વર્ષની બાપની ઉંમર હોય તો એની સાથે તોતડી ભાષાથી વાત કરે છે ને. મોટા માણસ તોતડું બોલે એટલે સારું લાગે, છતાં બોલે છે કેમ કે બાળક પ્રત્યે પ્રીતિ છે. જેની ન સમજાય એની તોતડી વાણી પણ પ્રિય લાગે છે તો શ્રી ગુરુની વાણી કેટલી પ્રિય લાગવી જોઈએ એ તુલના કરવા જેવો વિષય છે. એ કેટલી પ્રિય લાગવી જોઈએ એ છે નાના મતલબ. જે કાંઈ મોક્ષને આત્મજ્ઞાન નહીં થવાનું કારણ છે, આત્મજ્ઞાન થવામાં પ્રતિબંધક કારણ છે એ આ છે. શું લખે છે 522 કે સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કાંઈ દુર્લભ નથી. જે આત્મજ્ઞાન અનંત કાળમાં નથી થયું દુર્લભથી દુર્લભ ગણાય છે
એ આત્મજ્ઞાનને વિશે પોતે એમ કહે છે કે સત્પુરુષનો રૂપ થયા પછી આત્મજ્ઞાન કાંઈ દુર્લભ નથી. પશુએ ભૂલ કરી છે કે તથાપિ સત્પુરુષને વિશે, તેમના વચનને વિશે, તે વચનના આશયને વિશે પ્રીતિ ભક્તિ થાય નહીં. જે હદે પ્રીતિ ભક્તિ થવી જોઈએ તે હદે પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી, અથવા તો એવા પ્રવૃત્તિ કે ઉદયના પરિણામ જોઈને વિકલ્પ તર્ક વિતર્ક વિરુદ્ધ પરિણામ ઉત્પન્ન થાય ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી. આત્મજ્ઞાન તો થાય નહીં પણ આત્મહિતના વિચારનો ઉદય થાય નહીં. આત્મવિચાર એટલે આત્મહિતના વિચાર, હિતનો વિચાર ઉદય ન થાય એવી પરિસ્થિતિ યોગ્યતાની હોય છે, એવી યોગ્યતા બની જાય છે. ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી અને તે જીવને સત્પુરુષનો યોગ થયો છે અથવા સત્પુરુષનો યોગ થયો છે એમ તેને પોતાને ભાષ્યું છે એમ નક્કી કરવું કઠિન છે, કઠણ છે. અથવા તો એને યોગ થયો નથી અને યોગ થયો હોય એવું તેને પોતાને ખરેખર ભાષ્યું પણ નથી. ભાષ્યું હોય તો આમ થાય એમ કેવું છે? કેટલી વાત કાઢી છે ઊંડે જઈને. આ તો બધા એક એક પત્રો એમના બહુ અભ્યાસ કરવા જેવો વિષય છે. મુક્ષુને માટે પણ વાતો લખી છે. અહીંયા પણ કહે છે કે વ્રતાદિના પરિણામ આવે પરંતુ તેનાથી ધર્મ ન માને. વ્રતાદિના પરિણામ એ બાહ્ય આડંબર છે અને એવો દેખાવ તો અજ્ઞાનીને પણ હોઈ શકે, એનાથી જ્ઞાનીનું માપ નથી. જ્ઞાનીનું માપ એની અંતરંગ ચારિત્ર વિતરાગતાથી છે, સ્થિરતાથી છે. એ રીતે જ્ઞાનીને સમજવા જોઈએ. સમયદર્શન જ્ઞાન ચારિત્રનો નિર્મળ શુદ્ધ પર્યાય જેટલે અંશે પ્રગટે એટલે જેટલે અંશે નિર્મળતા પ્રગટે, નિર્મળ સ્વરૂપ છે આત્મા, પરિપૂર્ણ નિર્મળ છે, મળ રહિત પરિપૂર્ણ શુદ્ધ છે, એની જેટલી અભિવ્યક્તિ થાય જેટલા અંશે એમાંથી નિર્મળતા પ્રગટ થાય એટલે કે વિતરાગતા પ્રત્યે અને રાગમળનો અભાવ થાય તેને જ ધર્મ માને. જ્ઞાની પણ એને ધર્મ માને છે એનો અર્થ કે બીજાએ પણ બીજી રીતે માનવા યોગ્ય નથી. ઘણા એવું વિચાર, જે જ્ઞાનીને શુભ ભાવ વધારે તે જ્ઞાની વધારે આગળ અને જે જ્ઞાની શુભ ભાવમાં ઓછા હોય તે જ્ઞાની ઓછા આગળ. કેમ કે કોઈ નિવૃત્તિ લીધી, કોઈ નિવૃત્તિ લઈ ન શકે એવી પરિસ્થિતિમાં મુકાયેલા હોય, પૂર્વ કર્મ તો કોઈને સરખા હોતા નથી. વિચાર કરનારની જરૂર વાંધો, વિચાર કરનારની એ જવાબદારી છે કે એને એને ઓળખાણ કરવાની પાત્રતા યોગ્યતા એને કેળવવી જોઈએ અને એ કેળવીને એને માનવું ને સ્વીકારવું જોઈએ. ઓગે ઓગે કાંઈ માનવું ન જોઈએ, કોઈના કહેવાથી કાંઈ માનવું ન જોઈએ ને કોઈ એના કહેવાથી અનુસરણ કરવું ન જોઈએ એમ વાત છે. પરીક્ષા કરવામાં તો પોતે તૈયારી કરવી પડે છે આ વિષયમાં. એ તૈયારી ઓળખવા માટે તૈયારી નથી કરવી, ખરેખર તો પોતાને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પ્રગટવા માટે તૈયારી કરવી છે. જ્ઞાનીને પણ એટલા માટે ઓળખવા છે કે પોતાને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પ્રગટ થાય, તો એના માટે જે તૈયારી કરવી છે એમાં વચ્ચે આ વાત આવી જાય છે.
કોપીરાઇટ હોય, કોપીરાઇટ હોય,
રાઈટ હોય કે ન હોય એ તો ક્યાં પોતાને ખબર પડે છે, હજી પોતે તો નિષ્ણાત નથી એ વિષયનો, પછી કોપીરાઇટ કેવી રીતે કહેવું? શું અને કોપીરાઇટ હોય તો પણ કઈ સોનાની જગ્યાએ કથિર લેતો નથી, કપડું લેવા જાય ને વધારે ચમક દેખાય, સાચા રેશમ કરતા નકલી આર્ટિફિશિયલ રેશમની નકલ વધારે, નકલી માલની ચમક વધારે દેખાય, હીરામાં પણ એવું દેખાય, તો કઈ લઈ લે છે પોતે? કહે છે કે ભાઈ આ ચીજ સારી છે, સામો વેપારી પ્રમાણિક હોય તો કે ભાઈ આ ચીજ દેખાવમાં સારી તમને લાગે છે, તમે પસંદ કરો છો, પણ આ તમે ધોવા જશો એટલે ખડકે રહેશે, શું કે જ્યાં ધોશો ત્યાં જ રહી જશે એ કાપડ, પછી પહેરવાને માટે કઈ શરીર ઉપર તમે રાખી શકશો એવું નહીં બને, ધોયું એટલે વાત પૂરી, દેખાવ જ છે આનો તો પોતે કઈ ખરીદતો નથી, કેમ નકલ ગમ ગમે તે દેખાય, અસલ વસ્તુ તે અસલ છે, નકલ વસ્તુ તે નકલ છે, સાંસારિક પ્રયોજનમાં નુકસાન ન થાય તે રીતે બધી સાવધાની રાખીને પ્રવૃત્તિ કરે છે, એમને નાખવું છે ને ક્યાંય ચાલતો નથી, તો આ તો બહુ પારમાર્થિક પ્રયોજન છે, સર્વોત્કૃષ્ટ જેનું મૂલ્ય છે, વધુમાં વધુ જેની કિંમત છે એવો પ્રસંગ છે, ત્યાં એમને એમ કેમ ચલાય કે ત્યાં એમને એમ ચાલી શકાય એમને, આવી વાત છે. એટલે અહીંયા એ કહે છે કે જેટલું આત્મા પરિણામમાં નિર્મળ પ્રગટે, નિર્મળતા જેટલી પ્રગટે એટલો ધર્મ છે, ધર્મને નિર્મળતા સાથે સંબંધ છે, ધર્મને શુભરાગને શુભરાગથી થતા વ્રત આદિ કોઈ ત્યાગ આદિ સાથે કોઈ ધર્મને એવો સંબંધ નથી કે એનાથી ધર્મનું માપ કઢાય, કેમ કે અધર્મી પણ એમ કરી શકે છે, થઈ શકે છે, માટે એનાથી ધર્મનું માપ ન કઢાય એમ કેમ? એની વ્યાખ્યા તો સમ્યક દર્શન ચારિત્ર એમ કે છે, વ્યાખ્યા થઈ, પણ એ તો શબ્દો થયા, નિર્મળતા જેમ શબ્દ થયો એમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પણ શબ્દ થયો, એનો ભાવ સમજવો જોઈએ, સ્વાધ્યાય કરવા માટે સ્વાધ્યાય એટલા માટે આપણે કરીએ છીએ કે તત્વની ને ભાવની સમજણ કરવી છે, શબ્દથી આપણે મતલબ નથી, એ શબ્દનું વાચ્યરૂપ ભાવ શું છે એ ભાવને સમજવું, તત્વથી સમજવું, તત્વ દ્રષ્ટિથી સમજવું, એના માટે સ્વાધ્યાય છે, એ રીતે સ્વાધ્યાય થવો જોઈએ. દયા પૂજા ભક્તિ વગેરેના શુભ પરિણામ તો વિકારી ભાવ છે, તેનાથી પુણ્યમંદ થાય પણ ધર્મ ન થાય, તેનાથી પુણ્યમંદ થાય પણ ધર્મ ન થાય, આ બહુ સાફ વાત કરી છે, કેમ કે આ જગ્યાએ જીવની ભૂલ થાય છે, એટલે ફરી ફરીને આ વિષય ઉપર ગુરુદેવ બહુ પ્રખટ કરે છે કે જો ક્યાંય પણ સમજવામાં શ્રદ્ધા જ્ઞાન કરવામાં કંઈ ભૂલ ન થાય, જ્ઞાની તો ભૂલ કરતા નથી, કેમ કે એને તો વસ્તુ આત્મા પ્રગટ છે, એ તો મલિનતા અને નિર્મળતાને નીંધવી શકે છે, કેમ કે પોતાના પરિણામમાં રાગનો અંશ પણ છે અને પોતાના પરિણામમાં વિતરાગતા પણ પ્રગટ છે, એ તો એ મેળવી શકે છે કે આ નિર્મળ પરિણામ છે, રાગ રહિત વિતરાગ ભાવરૂપ પરિણામ છે, આ રાગરૂપ અંશ છે, એમને ભૂલ નહીં થાય, પણ બાહ્ય દ્રષ્ટિ હજી જેની છે અને અંતરદૃષ્ટિ જેને પ્રગટ થઈ નથી, જ્યાં સુધી મુમુક્ષુને એ મુમુક્ષુને ભૂલ થાય છે તો એનો પરમાર્થ માર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી. એટલે ક્યાંય પણ આવી ભૂલ ન થાય એવા હેતુથી જ્ઞાન દશાનું અહીંયા વર્ણન છે.
194માં પણ એ જ વિષય ચાલ્યો છે જ્ઞાન દશાનો, કે જ્ઞાતાપણાને લીધે નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિએ વિરાગી ઉદયમાં આવેલા કર્મને માત્ર જાણી જ લે છે. ભોગોપભોગમાં હોવા છતાં જ્ઞાની રાગની અને શરીર આદિની ક્રિયા બધી પર છે એમ જાણે છે, પોતે જ્ઞાતાપણે પરમી રહ્યો છે ને. હવે આ કયું એક પાછું લીધો અહીંયા, કે જ્ઞાનીને ઉદયભાવ વખતે જે આત્મભાવનું પરિણામ છે એ પરિણામની સ્થિતિ કેવી છે અને ઉદયભાવના પરિણામની સ્થિતિ કેવી છે. આ આત્મભાવ છે અને આ પરભાવ છે. આત્મભાવ છે તે સ્વભાવ છે અને આ પરભાવ છે, એવા બે વિભાગ જેના પરિણામની અંદર પ્રગટપણે વર્તે એક મગની બે ફાળ જેવો વિષય છે. મગું મગ છે, બે દાળ થઈ જાય તો એકમાં બીજાનો અભાવ છે. આ દાળ તે આ દાળ નથી, બે પડખા સામે સામે જુદા છે. એમ જેના પરિણામમાં ઉદયભાવ અને આત્મભાવ ભિન્ન ભિન્ન પ્રવર્તે છે, એવા એક પાસાને અહીંયા 194માં મૂલમાં એ સંબંધે ચર્ચા કરવી છે. એ વિષય એવો છે કે જ્ઞાતાપણાને લીધે, જ્ઞાતાપણું એટલે જ્ઞાન ભાવમાં, જ્ઞાન વેદનમાં નિર્વિકાર રાગ દ્વેષ રહિત, રાગ દ્વેષ મોહ આદિ વિભાવ રહિત, ભાવ કર્મ રહિત એમ કહો, અથવા જેમાં ઇષ્ટ અનિષ્ટ પણ ભાસતું નથી એવા જ્ઞાનને જ્ઞાતા ભાવ કહેવામાં આવે છે. પરદ્રવ્ય જ્ઞાનમાં પ્રતિબિંબિત થવા છતાં જે પરદ્રવ્ય ઇષ્ટપણે કે અનિષ્ટપણે ભાષ્યમાન થતું નથી અને પોતે માત્ર જ્ઞાનપણે પોતાને જ્ઞાન માત્રપણે અનુભવતો રહે છે, એને જ્ઞાતા ભાવે રહ્યો એમ કહેવામાં આવે છે. એવું જે જ્ઞાતાપણું છે એ જેને વર્તે છે, પ્રવર્તમાન છે, એને લીધે એ કારણથી નિશ્ચયથી ખરેખર સમ્યક દ્રષ્ટિ વિરાગી છે. સમ્યક દ્રષ્ટિ એવું છે કે કેટલાક સમ્યક દ્રષ્ટિઓને પૂર્વ કર્મના ઉદયમાં બાહ્ય વૈરાગ દેખાતો નથી. જેમ કે ઇન્દ્ર છે, 32 લાખ વિમાનનો સ્વામી છે સૌધર્મ ઇન્દ્ર, તો એના જે આભૂષણ છે એ ઇન્દ્રનું યોગ્ય હોય, એના આભૂષણ ઉપર કાંઈ ચાંદીના આભૂષણ ઉપર સોનાનો ગિલેટ ચડાવીને પહેરે સોનું દેખાડવા એમાં તો કાંઈ ઇન્દ્રના આભૂષણ ન હોય. એના તો અહીંયા જે પથ્થરના હીરામોતી માણેક છે એના કરતાં પણ ત્યાં કોઈ કુંગળોનો પ્રકાર વિશિષ્ટ છે આભૂષણોની અંદર. એની ચમક દમક જ જુદી જાતની છે, કેમ કે ત્યાં પરમાણુનો પ્રકાર એ જપણી પ્રકારના પુણ્યનો છે. શરીરથી માનીને બધો વૈક્રિય શરીર હોય છે, અહીંયા જે ગંધાતા શરીર હોય છે એવા ત્યાં સુગંધિત શરીર હોય છે. સેન્ટમેન્ટ ત્યાં છાંટવાની જરૂર નથી પડતી, શરીરમાંથી સુગંધોની હવા આવતી હોય છે. એવા એના આભૂષણ હોય તો એને વૈરાગી છે એમ કેમ માને, કોઈ સમજી ન શકે. અહીંયા એમ કહેવું છે કે એને કોઈ ઉદયમાન સંયોગના પુદ્ગળો ઈષ્ટ છે એવું એના જ્ઞાનમાં ભાસતું નથી. આ ચીજ સારી છે એવું ભાસતું નથી, તેથી કોઈ પણ ચીજ સારી નથી એવું પણ ભાસતું નથી. અથવા તો એમ ભાસે છે કે આ જગતમાં કોઈ ચીજ સારી નથી, કોઈ ચીજ ખરાબ નથી, આમ પાસે છે. લોકોને તો આ વાત ગળે ઉતરવી મુશ્કેલ પડે કે તો પછી જગતમાં કોઈ ચીજ સારી ખરાબ છે જ નહીં,
સુગંધશાળી ને દુર્ગંધશાળી ને એ વાત ખોટી છે કે નાતા દ્રષ્ટાપણામાં એ વાત ખોટી છે, સાચી નથી. એ વાત બુદ્ધિગમ્ય થવી મુશ્કેલ પડે. નાતા દ્રષ્ટા પણ સમજાય તો એની મુશ્કેલી નથી, કેમ કે નાતા તો નાતા રહે છે. નાતાને બીજા પદાર્થ સાથે સંબંધ નથી, સંબંધ નથી એટલે સારા દ્રષ્ટા પણ શું. કોઈ એમ કહે કે ભેંસના શિંગડા સારા કે ગાયના શિંગડા સારા, એ બધા આપણે શું કામ છે. જેવા હોય તેના છે, ભેંસના ભેંસને ને ગાયના ગાયને. આપણે તો કઈ શિંગડાનું પ્રયોજન હોતું નથી સંસારમાં, તો એમાં ઇષ્ટનિષ્ઠ કરવાનું રાગદ્વેષ કરવાનો પ્રસંગ નથી. ઉપેક્ષા થાય છે જે પદાર્થો સાથે સંસારી જીવને લેવા દેવા નથી, પ્રયોજન નથી, એની ઉપેક્ષા થાય છે કે નથી. તો અખબારમાં કેટલા સમાચારો વાંચે છે, અવડા મોટા મોટા પાના હોય છે, તો બધું વાંચવા હોય તો હાન પડે, 10 મિનિટમાં 20 મિનિટમાં અખબાર પૂરું થઈ જાય છે. કેમ કે પ્રયોજન નથી, મોટા ભાગની વાતો સાથે એને કાંઈ પ્રયોજન નથી. પછી સ્ટોક એક્સચેન્જમાં જેનો વેપાર હોય એ શેરનું કોલમ વાંચે, જેને સોનાનો વેપાર હોય સોનાના ભાવ વાંચે, જેને કરિયાણાનો વેપાર હોય કરિયાણાના ભાવ વાંચે, અનાજનો વેપાર હોય અનાજના ભાવ વાંચે. આ સિવાય બાકીની કોલમ બાજુમાં હશે કોઈ નજર નહીં કરે, નજર કરવામાં સમય નહીં લાગે તો નહીં ખર્ચે સમય, કે લાંબી જરા જોયું કઈ પ્રયોજન નથી. રોજ આવે છે પ્રયોજન નથી, ઉપેક્ષા થાય છે કે નહીં. તો જ્ઞાનીએ સરવાળો માર્યો છે કે આ જગતના કોઈ પદાર્થ સાથે અચેતન સચેતન અચેત સચેત મિશ્ર એવા કોઈ પદાર્થ સાથે ન તો મારે સુખનું પ્રયોજન છે, ન તો મારે દુઃખનું પ્રયોજન છે, ન તો કોઈથી મને અનુકૂળતા છે, ન તો કોઈથી મને પ્રતિકૂળતા છે. અનુકૂળ પ્રતિકૂળતાનો સિદ્ધાંત જ આખો બદલાઈ ગયો છે. આવે છે પત્રમાં, પહેલા પત્રમાં આવે છે, ન તો કોઈ પ્રતિકૂળતા હૈ ન કોઈ અનુકૂળતા હૈ. ગુરુદેવ કે સિદ્ધાંત કે ઈશ ગુટીને એ વાત સમજાવી છે કે ન કોઈ અનુકૂળતા હૈ ન કોઈ પ્રતિકૂળતા હૈ. ફિર ભી બાહ્ય અપેક્ષાએ ગુરુદેવ કા પ્રવચનો કે તુમકો અનુકૂળતા હૈ મુજે અનુકૂળતા નહીં હૈ, ફિર ભી ગુરુદેવ ને એસા સમજાયા હૈ કે પ્રતિકૂળતા કો ભી અનુકૂળતા કર લેતે હૈ. એ વાત એવી છે કે જ્ઞાતાપણ જ્યાં ઉત્પન્ન થાય છે એને જ્યાં સુધી ન સમજવામાં આવે ભાવથી, એ જ્ઞાતાપણાનું વાચ ન સમજાય ત્યાં સુધી એને ઇષ્ટ અનિષ્ટ પણું ન થાય કે ન હોય એ વાત વિચિત્ર લાગે છે, સમજાય નહીં એવી લાગે છે. કેમ કે થઈ જ જાય છે, પદાર્થ જ્ઞાનમાં આવ્યો ન આવ્યો બસ બીજા સમય નથી લાગતો એને ઇષ્ટ અનિષ્ટપણું થતો, તે જ સમયે ઇષ્ટ અનિષ્ટપણું થઈ જાય છે. એટલી ઝડપથી જે આ પરિણામ કામ કરે છે ઇષ્ટ અનિષ્ટ થવામાં, ત્યાં એને નાતા દ્રષ્ટાપણું ક્યાંથી સમજાશે. કે જે સામાન્ય જ્ઞાન છે માત્ર જ્ઞાપણે છે એ નાતા દ્રષ્ટાપણે છે. સ્વભાવ છે ને, સ્વભાવ લક્ષણ જ્ઞાનમાં છે, સ્વભાવ છે એ જ્ઞાન લક્ષણબદ્ધ છે. તો જ્ઞાન છે, એકનું જ્ઞાન છે, માત્ર જ્ઞાન છે, જ્ઞાન માત્ર પણ એની અંદર જ્ઞાતા દ્રષ્ટાપણ છે. એને જોવે એને સમજે અવલોકીને એ ભાવનો અનુભવ કરે કે એ મારામાં થતો ભાવ છે, અનુભવ ગોચર ભાવ છે, ત્યારે એને જ્ઞાતાપણાનો ભાવ સમજાય. જ્ઞાતાપણાનો ભાવ ભાષે તો ઇષ્ટ અનિષ્ટ પણું કેમ ન થાય એ પણ એને ભાષે. કેમ કે આ માત્ર જ્ઞાન છે, તો સામે જે જ્ઞેય છે એ માત્ર જ્ઞેય છે. માત્ર જ્ઞેય કહેતા કોઈ ઇષ્ટ પણ નથી, માત્ર જ્ઞેય કહેતા કોઈ અનિષ્ટ પણ નથી. આ પરિસ્થિતિ છે.
જ્ઞાતા દ્રષ્ટાપણાની અંદર રહે છે
તો ન સમજાયું એ વિષય લાગે, પણ રે છે ત્યાં પણ એ રે છે એમ છે. વાત કઠિન લાગે એવી છે, પણ છે વસ્તુ સ્થિતિ એ છે. પછી ન સમજાય એટલે એમ બતાવવામાં આવે છે કે 196,000 રાણીનો એક ક્ષણમાં ત્યાગ કેવી રીતે કરી શક્યા. માણસ ડૂબી જાય છે, જે સંસારમાં જીવ ડૂબી જાય છે એટલા રસ્તે પ્રવર્તે છે કે ડૂબી જાય છે, આખી જિંદગી કોઈ ખોવે છે કે. તો જે 196,000 અને 6 ખંડનો ત્યાગ એવી રીતે કરી શક્યા કે જેને કાંઈ સમજ હતો જ નહીં, એ કેળવણી એણે એમાં રહીને લીધી છે. એ તો ફળ આવ્યું એટલે દેખાણું. જ્યારે દીક્ષા અંગીકાર કરે છે ત્યારે કાંઈ એના પ્રત્યેની મમતાવાળા જીવો એ બાકી રાખી હશે. અત્યારે ઘરમાં દીકરા દીકરી પત્ની જે મમતા રાખે છે એ મમતાથી બંધાયેલો છે ને પોતે, તો પોતાની મમત્વ થાય છે, મમત્વની સામે પોતાની મમત્વ થાય છે. તો એના એટલો જે પૂર્ણિમાન હોય, અહીંયા તો બધું સમજવા જેવું છે. આજે મુકતા પણ જો કાલે પછી હળહળ પણ કરે, ક્યાંય તમે સમજતા નથી, તમને કાંઈ ભાન પડતી નથી. ગણિતમાં કહી દઈએ, મમતા કરતો હોય બાપુજી કરતો હોય, છોકરો ગણિતમાં છણકો કરી નાખે, શું ત્યાં તો બહુ પુણ્ય લઈને આવેલા હોય. એટલા પુણ્ય લઈને આવેલા હોય, એટલા પુણ્ય લઈને આવેલા હોય, એટલો બધો અનુરાગ હોય એની રાણીઓને, શું એવું કે અમે આપઘાત કરશું, જીવી નહીં શકીએ, બધું છીએ, કાંઈ બાકી ન રાખે. શું મૃત્યુ બહુ વર્ણન કરતા, વાળ ખેંચવા માંડે એટલે એને વેદના થાય, વાળ ખેંચી ખેંચી નાખે, બીજા જોઈ ન શકે એની વેદના. કે મારી દશા જ નથી, રાગનો રંગ ઉતરી ગયો છે. થોડો હતો હતો ત્યારે ભીન અંદર પડતો હતો, એ કેળવણી એમાં રહીને કરી છે. મિત્રાગતા કેળવતા 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 મને દશામાં આવવાની તૈયારી થઈ છે. જો ચક્રવર્તી જ્ઞાની ન થાય, જ્ઞાની ન હોય તો હાથમાં નરકે જાય. એટલા એના ભોગ ભોગ એટલા બધા વિશેષ પ્રકારના હોય છે. તો એને જેટલો અમે વિશેષતા એટલો જ અહીંયા રસ ઉપર પડે છે જીવનો. જેવું જો એને જ્ઞાન રસ નથી આવતો, નિર્મળ આનંદ રસ નથી આવતો, તો આ બહારનો વિભાવનો રસ એટલો જ જોરથી આવે છે, કે જેટલો જોરથી આવે છે એટલો જ ડૂબે છે. તો સાતમી નારકે જાય છે, સુભમ ચક્રવર્તી તેત્રી સાગરની સ્થિતિ જાય છે, બીજી સ્થિતિ ન થાય પછી એની. તો એનું કારણ શું? જ્ઞાની એમાં પણ ભિન્ન રહે છે, ભિન્ન રહી શકે છે, અને એ કોઈ જ્ઞાન દશાનું અપૂર્વ પરાક્રમ છે, એ કોઈ અલૌકિક પરાક્રમ છે, અને એને વંદન કરવામાં આવે છે. જે જ્ઞાની મહાત્માનું સર્વ આચરણ વંદનને યોગ્ય છે એમ કહી દીધું, જ્ઞાની મહાત્માનું ધર્માત્માનું સર્વ આચરણ વંદનને યોગ્ય છે એમ જે કહી દીધું, એનો અર્થ શું છે? વિભાવ દશામાં હોય ત્યારે તો કે એકાંતે વિભાવ દશામાં જ્ઞાની કદી હોતા નથી. તું એની અંતરંગ દશાને જો, અંતરંગ દશા જોતા એ બાહ્ય જે ભિન્નતા અંદરમાં ઉભી કરે છે એ ભિન્નતાની પ્રવૃત્તિથી તને તારું હૃદય નિમ્યા વગર રહેશે જો તને જ્ઞાન થશે તો, એમ કેમ છે? એ રીતે જ્યાં વિશેષ વાત કરવી છે.